એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અનોખી કૃતિની સફરે નીકળવાના છીએ જે માત્ર એક વાર્તા નથી કહેતી, પણ શું કહેવાય, આપણી દુનિયાને જોવાની દૃષ્ટિને જ બદલી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ રિચાર્ડ પાવર્સની પુલિત્સર પુરસ્કાર વિજેતા નવલકથા ધી ઓવર સ્ટોરી વિશે.
બહુ જ સરસ પસંદગી છે.
હા, પાવર્સ અરે એ એવા અમેરિકન લેખક છે જેમના કામમાં વિજ્ઞાન, ટેકનોલોજી, કલા
અને પેલું માનવ અસ્તિત્વના ગહન પ્રશ્નો બધું એકદમ ગૂંથાઈ જાય છે.
બરાબર. અને એમને પેલી મેકાર્થર જીનિયસ ગ્રાન્ટ પણ મળેલી છે જે એમની પ્રતિભાની સાક્ષી પૂરે છે. નહીં,
ખરેખર પાવર્સની કલમમાં જુઓ એક અનોખી તાકાત છે. એ વૈજ્ઞાનિક વિચારો અને ફિલોસોફીને સાહિત્યમાં એવી રીતે વણે છે કે વાંચનાર ચકિત થઈ જાય. ધી ઓવર સ્ટોરી પહેલાં પણ એમણે ધી એકો મેકર જેવી નોંધપાત્ર કૃતિઓ આપી છે, પણ આ નવલકથા એ ખરેખર ખાસ છે.
કેમ? એની પાછળ કોઈ ખાસ પ્રેરણા હતી?
હા, એના મૂળિયા એટલે લેખકના પોતાના એક રૂપાંતરકારી અનુભવમાં છે. કેલિફોર્નિયાના પેલા વિરાટ રેડવુડ જંગલોની મુલાકાત.
ઓહ.
અને એ અનુભવે એમને વિચારવા મજબૂર કર્યા કે શું આપણે માણસો આપણી વાર્તાઓ ખોટી રીતે કહી રહ્યા છીએ? શું આપણે કુદરતને માત્ર એક બેકગ્રાઉન્ડ સમજી બેઠા છીએ?
અને આ જ મંથનનું પરિણામ એટલે ધ ઓવર સ્ટોરી 2018માં પ્રગટ થઈ અને તરત જ 2019માં પુલિત્ઝર મળી ગયું.
અને મેન બુકર માટે પણ શોર્ટલિસ્ટ થઈ હતી.
હા, એટલે આ માત્ર એક સફળ પુસ્તક નથી, પણ પર્યાવરણીય સાહિત્યમાં અને કદાચ આખા સમકાલીન સાહિત્યમાં એક નવો ચીલો પાડવાનો પ્રયાસ છે.
બરાબર. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આપણી જે ટૂંકી વ્યક્તિવાદી દ્રષ્ટિ છે ને, એને વિસ્તારીને વૃક્ષોના લાંબા, ધીમા પણ ઊંડા અને સામૂહિક જીવન તરફ લઈ જવાનો છે.
અને અહીં જ પેલો ક્રાંતિકારી વિચાર આવે છે, નહીં, જે માનવ કેન્દ્રવાદ પર પ્રહાર કરે છે.
એક્ઝેક્ટલી. માનવ કેન્દ્રવાદ એટલે કે માણસ જ સૃષ્ટિનું કેન્દ્ર છે અને બીજું બધું એના માટે છે, આ વિચાર પર જ સીધો સવાલ ઉઠાવે છે. પાવર જણે પૂછે છે, શું આપણે ખરેખર આ ગ્રહના માલિક છીએ?
કે પછી
જીવનના કરોડો વર્ષ જૂના વિરાટ વસ્ત્રમાં તાજેતરમાં વણાયેલો એક નાનકડો તાંતણો માત્ર? આ પ્રશ્ન જ આખી નવલકથાનો પાયો છે.
વાહ. અને આ પાયા પર જે ઇમારત ઊભી કરી છે એનું માળખું પણ અદ્ભુત છે, વૃક્ષ જેવું જ.
હા, એ જબરદસ્ત છે. ચાર ભાગ. રૂટ્સ એટલે કે મૂળ,
ટ્રંક થડ,
ક્રાઉન તાજ,
અને છેલ્લે સીડ્સ બીજ.
આ ખાલી પ્રકરણો નથી પાડ્યા, પણ આખી વાર્તાની ગતિ અને ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે એમને.
બરાબર કહ્યું. રૂટ્સમાં આપણે નવ અલગ અલગ પાત્રોના જીવનના મૂળિયા જોઈએ છીએ, કેવી રીતે એમના જીવન અજાણતા જ વૃક્ષો સાથે જોડાયેલા છે, જાણે ધરતી નીચે ફેલાતા મૂળિયા. પછી ટ્રંકમાં આ અલગ અલગ જીવનધારાઓ ભેગી થાય છે, એક મજબૂત થડની જેમ એક સામાન્ય હેતુ માટે સંઘર્ષ કરવા.
અને ક્રાઉનમાં આ સંઘર્ષની ડાળીઓ ફેલાય છે, એના પરિણામો દેખાય છે, સારા ને માઠા બંને, જેણે વૃક્ષનો ફેલાયેલો તાજ, અને છેલ્લે સીડ્સ, ભવિષ્ય તરફ ઇશારો.
એટલે વારસો, નવી શરૂઆતની શક્યતા, પેઢી દર પેઢી ફેલાતા વિચારોના બીજ.
હા, આ માળખું જ આપણને કહે છે કે આ વાર્તા માનવ સમયના માપદંડથી નથી જોવાતી, એનો સ્કેલ બહુ મોટો છે.
એટલે કે આ માત્ર પર્યાવરણ બચાવવાની વાત નથી, પણ આપણા અસ્તિત્વ વિશે, સમય વિશે અને પૃથ્વી પર આપણા સ્થાન વિશે પુનર્વિચાર કરવાની એક કલાત્મક અને બૌદ્ધિક સફર છે.
અને એમાં વિજ્ઞાન પણ ભળેલું છે, હો, ખાસ કરીને વૃક્ષોની દુનિયાનું વિજ્ઞાન.
હા, એ કેવી રીતે?
એ તો ખૂબી છે. વનસ્પતિશાસ્ત્રની વાતો, ઇકોલોજીના સિદ્ધાંતો અને ખાસ કરીને પેલો વુડ વાઇડ વેબનો ખ્યાલ.
એટલે વૃક્ષોનું પોતાનું ઇન્ટરનેટ?
હા, એક રીતે કહી શકાય. વૃક્ષો જમીનની નીચે ફૂગના જાળા દ્વારા કેવી રીતે જોડાયેલા છે, માહિતી અને સંસાધનોની આપલે કરે છે. આ બધું પાત્રોની અંગત કથાઓ, એમના પ્રેમ, નુકસાન, સંઘર્ષ
અને એમની આધ્યાત્મિક ખોજ સાથે વણાઈ જાય છે.
બરાબર. વિજ્ઞાન અહીં કવિતા બની જાય છે, ખબર છે?
અદ્ભુત. પણ આટલું જટિલ માળખું અને વિચારોને જીવંત કરવા માટે પાત્રો પણ એટલા જ દમદાર હોવા જોઈએ. નવ મુખ્ય પાત્રો છે તમે કહ્યું?
હા, નવ. અને દરેકનો વૃક્ષો સાથેનો સંબંધ સાવ નોખો છે. ચાલો રૂટ્સ વિભાગમાં એમની ઓળખ કેવી રીતે થાય છે એ જોઈએ શરૂઆતથી.
ચાલો
શરૂઆત કરીએ પેટ્રિશિયા વેસ્ટફોર્ડથી, એક બ્રિલિયન્ટ પણ હાશિયામાં ધકેલાઈ ગયેલી વનસ્પતિશાસ્ત્રી.
હાશિયામાં કેમ?
કારણ કે એમણે દાયકાઓ પહેલાં શોધી કાઢ્યું હતું કે વૃક્ષો ખાલી ઊભા નથી રહેતા, તેઓ એકબીજા સાથે શું કહેવાય વાતચીત કરે છે, મદદ કરે છે.
ઓહ, તો મોટી શોધ કહેવાય.
હા, પણ એ સમયે વૈજ્ઞાનિક જગતે એમની વાત ઉડાવી દીધી, એટલે એમનું જીવન જાણે જંગલના ઊંડાણમાં છુપાયેલા સત્ય જેવું, થોડું એકલવાયું. એ પ્રકૃતિ સાથેના વૈજ્ઞાનિક જોડાણનું પ્રતીક છે.
એટલે શરૂઆતમાં સત્ય સ્વીકારાયું નહીં, બીજા કોણ છે?
પછી છે ઓલિવિયા વાન્ડેગ્રિફ, કોલેજ સ્ટુડન્ટ, વીજળીના કરંટથી લગભગ મૃત્યુ પામીને પાછી આવે છે.
અરે બાપરે.
અને આ અનુભવ પછી એની દુનિયા બદલાઈ જાય છે. એને વૃક્ષોની ચેતના, એમનો અવાજ સંભળાવા લાગે છે, જાણે કોઈ દિવ્ય અનુભવ.
એટલે એનું જોડાણ આધ્યાત્મિક રહસ્યમય.
બરાબર. એક વૈજ્ઞાનિક સત્ય શોધે છે, બીજી એને સીધું અનુભવે છે.
બહુ રસપ્રદ. આગળ
નિકોલસ હોયલ, એનો સંબંધ વારસાગત છે. એના પરદાદા એક પરંપરા શરૂ કરેલી, ઘર પાસેના એક વિરાટ અમેરિકન ચેસ્ટનટ વૃક્ષની દર મહિને તસવીર લેવાની.
પેઢી દર પેઢી.
હા, પેઢી દર પેઢી, જાણે સમયનો સાક્ષી, એક વૃક્ષ અને એક પરિવારના અટૂટ બંધનની કહાણી. પછી છે મિમી મા, ચીની અમેરિકન એન્જિનિયર. એના પિતાએ એને બાળપણમાં એક શેતુરના વૃક્ષની વાર્તા કહી હતી, જે એમના પરિવારના સ્થળાંતર અને મૂળિયા સાથે જોડાયેલી હતી. એના માટે વૃક્ષ એટલે ઇતિહાસ, ઓળખ.
અને પેલી યુદ્ધના અનુભવવાળી વાત.
હા, ડગ્લસ પાઉલીચેક, વિયેતનામ યુદ્ધનો પાયલટ. એનું પ્લેન તૂટી પડે છે અને એક વિશાળ વડના ઝાડની ડાળીઓમાં ફસાઈને બચી જાય છે.
ઓહો, એટલે વૃક્ષ એના માટે જીવનદાતા.
બરાબર. એનો સંબંધ આઘાત અને કૃતજ્ઞતામાંથી જન્મ્યો છે. પછી એડમ એપિચ, સામાજિક મનોવિજ્ઞાની, એ માનવ માન્યતાઓનો અભ્યાસ કરે છે.
એ કેવી રીતે જોડાય છે?
એ પર્યાવરણ કાર્યકરોના એક જૂથનો અભ્યાસ કરવા એમની સાથે જોડાય છે, પણ ધીમે ધીમે એમના વિચારો અને પ્રકૃતિ પ્રત્યેના જુસ્સાથી પ્રભાવિત થતો જાય છે. એનું જોડાણ શરૂઆતમાં બૌદ્ધિક છે, પછી ભાવનાત્મક બને છે.
એટલે લગભગ દરેક પાત્ર પ્રકૃતિ સાથે જોડાવાનો એક અલગ રસ્તો બતાવે છે. પણ સામાન્ય માણસોનું શું? એમના પ્રતિનિધિ પણ છે.
બિલકુલ. રે બ્રિંકમેન અને ડોરોથી કેઝાલી, એક સામાન્ય મધ્યમવર્ગીય યુગલ. તેઓ લગ્ન પછી દર વર્ષગાંઠે પોતાના ઘરના બેકયાર્ડમાં એક વૃક્ષ વાવે છે.
આ તો બહુ સરસ પરંપરા છે.
હા, એમનો સંબંધ ધીરજભર્યો, રોજિંદો, ઘરેલું અને છેલ્લે નીલે મહેતા, ભારતીય મૂળનું યુવાન.
એની શું વાત છે?
બાળપણમાં વૃક્ષ પરથી પડી જવાને કારણે કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ જાય છે, પણ એનું મગજ કમ્પ્યુટર કોડિંગમાં અસાધારણ રીતે તેજ. એ વૃક્ષોની જટિલ સંરચના, એમની વૃદ્ધિ, એમના નેટવર્કથી એટલો પ્રભાવિત થાય છે કે એના પર આધારિત એક અત્યંત સફળ વર્ચ્યુઅલ દુનિયા, એક વિડીયો ગેમ બનાવે છે. એનું જોડાણ ટેકનોલોજી અને પ્રકૃતિના સંગમ જેવું છે.
વાહ, નવ પાત્રો, નવ જીવનકથાઓ અને નવ અલગ અલગ રીતે પ્રકૃતિ સાથેનો સંબંધ. વિજ્ઞાન, અધ્યાત્મ, વારસો, આઘાત, બુદ્ધિ, ઘર, ટેકનોલોજી. કમાલ એ છે કે આ બધા મૂળિયા આગળ જતા એક થળમાં કેવી રીતે રૂપાંતર પામે છે.
અને એ જ થાય છે ટ્રંક વિભાગમાં. ઓલિવિયાના આહવાન પર આમાંથી પાંચ પાત્રો, ઓલિવિયા, નિક, મિમી, ડગ્લસ અને એડમ, પેસિફિક નોર્થવેસ્ટના પેલા પ્રાચીન વિરાટ રેડવુડ જંગલોને કપાતા બચાવવા માટે એકઠા થાય છે.
શું કરે છે તેઓ?
તેઓ એક અભિયાન શરૂ કરે છે અને એનો એક ભાગ બને છે ટ્રી સિટિંગ.
ટ્રી સિટિંગ એટલે
વૃક્ષ પર જ રહેવાનું.
હા, શાબ્દિક રીતે તેઓ મીમાસ નામના 1000 વર્ષ જૂના, સેંકડો ફૂટ ઊંચા રેડવુડ વૃક્ષ પર પ્લેટફોર્મ બાંધીને રહેવાનું શરૂ કરે છે.
અરે બાપલે, કેટલો સમય? લગભગ 1 વર્ષ સુધી. જમીનથી ઉપર વાદળોની વચ્ચે એક નવું જીવન. ત્યાં એમનો એક નવો સમુદાય રચાય છે. વૃક્ષ સાથે અને એકબીજા સાથેનો એમનો સંબંધ અત્યંત ગાઢ બને છે. તેઓ સાચા અર્થમાં જંગલના રક્ષક બની જાય છે.
આ તો બહુ રોમાંચક લાગે છે, પણ સંઘર્ષ તો થયો જ હશે ને? લોગિંગ કંપનીઓ, પોલીસ.
બરાબર. તણાવ વધતો જાય છે, એમનો સામનો માત્ર કોર્પોરેટ લાલચ સાથે જ નથી, પણ કાયદા અને સમાજના એક મોટા વર્ગ સાથે પણ છે, જે વૃક્ષોને માત્ર લાકડા તરીકે જુએ છે.
અને પછી
તેઓ હિંમતભેર ટકી રહે છે, પણ અંતે એક દુર્ઘટના બને છે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી એક ભૂલને કારણે આગ લાગે છે. એમનું એક સાથી મૃત્યુ પામે છે.
ઓ નો!
અને એમનું અભિયાન ભાંગી પડે છે. સમુદાય વિખેરાઈ જાય છે.
અને અહીંથી વાર્તા ક્રાઉન વિભાગમાં પ્રવેશે છે, જ્યાં આ સંઘર્ષની ડાળીઓ ફેલાય છે અને એના લાંબા ગાળાના પરિણામો દેખાય છે એમને.
હા, અને આ વિભાગ કડવી વાસ્તવિકતાઓ અને નૈતિક જટિલતાઓથી ભરેલો છે. ઓલિવિયાનું શું થાય છે એ થોડું રહસ્યમય રહે છે, પણ એનો અંત દુઃખદ છે.
અને નિક હોયલ, પેલો જે ચેસ્ટનટ વૃક્ષની તસવીરો લેતો હતો,
હા, એ ગુસ્સા અને હતાશાથી ભરાઈને ભૂગર્ભમાં ઉતરી જાય છે અને એક ઇકો ટેરરિસ્ટ બને છે.
શું વાત કરો છો!
એ માને છે કે હવે શાંતિપૂર્ણ વિરોધનો સમય પૂરો થઈ ગયો, એટલે તે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા પ્રતિકો પર હુમલા કરે છે.
અને બીજા પાત્રો, મિમીમા, ડગલસ, એડમ.
મિમીમા આ બધાથી ભ્રમિત થઈને પોતાની ટેકનોલોજીકલ કુશળતાનો ઉપયોગ એક સફળ પણ નૈતિક રીતે થોડી શંકાસ્પદ કારકિર્દી બનાવવા માટે કરે છે. ડગલસ પાવલીચેક શાંત માર્ગે વૃક્ષારોપણના કામમાં લાગી જાય છે, અને એડમ એપિચ,
પેલો મનોવિજ્ઞાની,
હા, જે એક અભ્યાસુ તરીકે જોડાયો હતો, તે પકડાઈ જાય છે અને એને વર્ષોની જેલ થાય છે.
એટલે કે સારા હેતુઓ છતાં પરિણામો બહુ જ જટિલ અને ઘણીવાર નિરાશાજનક. પણ શું કંઈ સકારાત્મક પણ બને છે આ ક્રાઉન વિભાગમાં?
હા, એ જ તો પાવર્સની ખૂબી છે. એક તરફ આ નિષ્ફળતાઓ અને નુકસાન છે, તો બીજી તરફ પેટ્રિશિયા વેસ્ટફર્ડ,
પેલી વનસ્પતિશાસ્ત્રી,
હા, એમના વિચારોને આખરે વૈજ્ઞાનિક સમુદાયમાં સ્વીકૃતિ મળવા લાગે છે. એમનું પુસ્તક ધ સિક્રેટ ફોરેસ્ટ, જે વૃક્ષોના છુપા જીવન વિશે છે, તે બેસ્ટસેલર બને છે. એ વૃક્ષોનો વૈશ્વિક અવાજ બની જાય છે.
વાહ!
અને નિલય મહેતા,
જેણે પેલી વિડીયો ગેમ બનાવી હતી,
હા, એની ગેમ માસ્ટરી, જે વૃક્ષોની ઇકોસિસ્ટમ પર આધારિત છે, તે દુનિયાભરમાં કરોડો લોકો રમે છે, અને રમતા રમતા લોકો અજાણતા જ પરસ્પર નિર્ભરતા, લાંબા ગાળાની વિચારસરણી, સહકાર, એ બધું શીખે છે.
મતલબ કે પ્રભાવ અલગ અલગ રીતે ફેલાય છે, કોઈ સીધા સંઘર્ષથી, કોઈ જ્ઞાન ફેલાવીને, તો કોઈ કલા અને ટેકનોલોજી દ્વારા. ક્રાઉન વિભાગ ખરેખર સક્રિયતાની બહુ જટિલ તસવીર રજૂ કરે છે.
અને પછી આવે છે અંતિમ પડાવ, સીડ્સ. દાયકાઓ વીતી ગયા છે.
તો શું દુનિયા બચી ગઈ?
ના, એવું નથી. પૃથ્વીનો વિનાશ અટક્યો નથી, પણ આ પાત્રોએ જે બીજ વાવ્યા હતા તે હવે ક્યાંક ક્યાંક ઉગી રહ્યા છે. પેટ્રિશિયા પોતાના અંતિમ દિવસોમાં પણ વૃક્ષોની બુદ્ધિમત્તા અને સંદેશ વિશે વાત કરવાનું ચાલુ રાખે છે, અને હવે દુનિયા એમને વધુ ધ્યાનથી સાંભળે છે.
અને એડમ જેલમાંથી છૂટ્યા પછી,
એડમ કોલેજમાં ભણાવવાનું શરૂ કરે છે, પણ એનું મનોવિજ્ઞાન હવે બદલાઈ ગયું છે. એ પોતાના અનુભવો અને જંગલ પાસેથી શીખેલા પાઠનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને માનવ વર્તન અને પ્રકૃતિ સાથેના સંબંધ વિશે એક નવો દૃષ્ટિકોણ આપે છે.
અને નિકનું શું થયું, પેલો ઇકો ટેરરિસ્ટ?
નિક વર્ષો સુધી ભાગેડું રહ્યા પછી એક અંતિમ શક્તિશાળી સાંકેતિક કાર્ય કરે છે. એક કલાકૃતિ રચે છે જે પર્યાવરણીય વિનાશની ચેતવણી આપે છે, અને પછી અદૃશ્ય થઈ જાય છે.
તો અંત કેવો છે? કોઈ સ્પષ્ટ જીત કે હાર છે? હેપી એન્ડિંગ છે?
ના, અને એ જ આ નવલકથાની વાસ્તવિકતા અને તાકાત છે. કોઈ ચમત્કારિક ઉકેલ નથી, લડાઈ ચાલુ જ છે, પણ પાવર સૂચવે છે કે આ પાત્રોના જીવન, એમના સંઘર્ષો, એમની નિષ્ફળતાઓ પણ વ્યર્થ નથી ગઈ.
એટલે કે એમના કાર્યો, વિચારો, બલિદાનો બીજ બનીને ફેલાયા છે.
હા, કદાચ નિષ્ફળ ગયેલો પ્રયાસ પણ ભવિષ્યના જંગલ માટે ખાતર બની શકે છે. અંત આશાવાદી નથી, પણ નિરાશાવાદી પણ નથી. એક પ્રકારની ધીરજ અને નિરંતરતાનો સંદેશ આપે છે. ટ્રી ટાઈમ જેવો સંદેશ.
આખી કથા સાંભળ્યા પછી કેટલીક મુખ્ય થીમ્સ એકદમ સ્પષ્ટ થાય છે. સૌથી પ્રબળ કદાચ પેલી આંતરસંબંધિતતા વિરુદ્ધ માનવ વ્યક્તિવાદની વાત છે.
ચોક્કસપણે. આ નવલકથા સતત એ વાત પર ભાર મૂકે છે કે જીવન એકલું નથી જીવાતું. જંગલમાં વૃક્ષો અને અન્ય જીવો એકબીજા પર નિર્ભર રહીને સહકારથી જીવે છે. પેલો વુડ વાઇડ વેબનો ખ્યાલ.
જ્યારે આધુનિક માનવ સમાજ સ્પર્ધા, શોષણ અને હું પર કેન્દ્રિત છે.
બરાબર. પાત્રો પણ ત્યારે જ સાર્થકતા અનુભવે છે જ્યારે તેઓ પોતાના હુંને ઓગાળીને એક મોટા સમુદાયનો, પછી ભલે તે માનવ હોય કે પ્રકૃતિનો હિસ્સો બને છે.
અને બીજી મહત્વની થીમ છે સમય વિશેની આપણી સમજ. માનવ જીવનની ક્ષણભંગુરતા અને વૃક્ષોના સદીઓ લાંબા ધીમા ભૂસ્તરશાસ્ત્રીય સમય વચ્ચેનો તફાવત.
હા, એને પાવર્સ ટ્રી ટાઈમ કહે છે. જે પાત્રો આ વૃક્ષ સમયમાં વિચારવાનું શીખે છે ને, તેઓ એક અલગ પ્રકારનું ડાપણ અને પરિપ્રેક્ષ્ય કેળવે છે. નવલકથા આપણને આગ્રહ કરે છે કે આપણે આપણી તાત્કાલિક જરૂરિયાતો અને ચિંતાઓથી ઉપર ઉઠીને પોતાની પૃથ્વીની લાખો વર્ષોની વાર્તાના એક ભાગ તરીકે જોઈએ. આ ઓવરસ્ટોરી જોવાની દ્રષ્ટિ કેળવવાની વાત છે.
એક અવતરણ મને યાદ આવે છે. દુનિયાની શ્રેષ્ઠ દલીલો કોઈ વ્યક્તિનું મન બદલી શકતી નથી, તે ફક્ત એક સારી વાર્તા જ કરી શકે છે. આ પણ એક મુખ્ય થીમ લાગે છે.
બિલકુલ, આ જાણે નવલકથાનો પોતાનો મેનિફેસ્ટો છે. પેટ્રિશિયાનું વિજ્ઞાન મહત્વનું છે, પણ એની અસર ત્યારે થાય છે જ્યારે તે એને એક વાર્તાના રૂપમાં રજૂ કરે છે. પાવર્સ પોતે પણ આ જ કરી રહ્યા છે, ખબર છે?
હા, તેઓ વૈજ્ઞાનિક તથ્યો અને પર્યાવરણીય ચિંતાઓને એક શક્તિશાળી ભાવનાત્મક કથામાં વણી રહ્યા છે.
કારણ કે કદાચ વાર્તાઓ જ આપણા હૃદય અને દિમાગને ખરેખર બદલી શકે છે, દલીલો નહીં.
અને સક્રિયતા, બલિદાન અને એની સાથે જોડાયેલી નિરાશાનું ચિત્રણ પણ ખૂબ જટિલ અને વાસ્તવિક છે. કોઈ સરળ હીરો કે વિલન નથી અહીં.
ના, અને એ જ આ પુસ્તકને પ્રામાણિક બનાવે છે. તે પર્યાવરણીય આંદોલનના જુદા જુદા રસ્તાઓ, શાંત પ્રતિકારથી લઈને હિંસક કાર્યવાહી સુધી, અને એની નૈતિક દ્વિધાઓને ઉજાગર કરે છે. તે બતાવે છે કે સારા ઇરાદાઓ હોવા છતાં પરિણામો કેવા અણધાર્યા આવી શકે છે.
અને પર્યાવરણીય સંકટની ભયાવહતા કેવી રીતે સારા લોકોને પણ હતાશા અને ઉગ્રવાદ તરફ ધકેલી શકે છે.
બરાબર.
છેલ્લે પેલી અંધત્વ અને પુનર્જાગૃતિની થીમ. જાણે આપણે પ્રકૃતિને જોતા જ ભૂલી ગયા છીએ. એક બીજું અવતરણ છે. આ આપણી દુનિયા નથી જેમાં વૃક્ષો છે. આ વૃક્ષોની દુનિયા છે જ્યાં મનુષ્ય હમણાં જ આવ્યા છે.
આ વાક્ય આખી નવલકથાનો સાર કહી દે છે. લગભગ દરેક મુખ્ય પાત્ર જીવનમાં એક એવા વળાંક પર આવે છે જ્યાં એમની આંખો ખુલે છે અને તેઓ પહેલીવાર વૃક્ષોને ખરેખર જુએ છે.
માત્ર લાકડા કે શોભાની વસ્તુ તરીકે નહીં,
પણ જીવંત, બુદ્ધિશાળી અને પ્રાચીન અસ્તિત્વ તરીકે. નવલકથા સૂચવે છે કે આપણી પર્યાવરણીય કટોકટી મૂળભૂત રીતે દ્રષ્ટિની કટોકટી છે. આપણે આપણી આસપાસના જીવન પ્રત્યે અંધ બની ગયા છીએ.
અને પેલું ત્રીજું અવતરણ, તમે અને તમારા ઘરના આંગણાનું વૃક્ષ એક સામાન્ય પૂર્વજમાંથી આવ્યા છો, તમે દૂરના પિતરાઈ છો.
એ આ અંધત્વને તોડવાનો વૈજ્ઞાનિક અને ભાવનાત્મક પ્રયાસ છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે અલગ નથી, જોડાયેલા છીએ બધા જ.
લેખન શૈલીની વાત કરીએ તો પાવર્સની ભાષા ખરેખર કાવ્યાત્મક અને વૈજ્ઞાનિક ચોકસાઈનું અદ્ભુત મિશ્રણ છે. પ્રકૃતિના વર્ણનો તો જાણે આંખ સામે ચિત્રો ખડા કરી દે.
સાચી વાત છે. અને જે રીતે એમણે સર્વજ્ઞ વર્ણનકારનો ઉપયોગ કર્યો છે તે પણ નોંધપાત્ર છે. વર્ણનકાર ક્યારેક પાત્રોના મનમાં ઊંડા ઉતરે છે તો ક્યારેક જાણે સદીઓ ઊંચેથી વૃક્ષોની નજરે માનવ ઇતિહાસ અને પ્રવૃત્તિઓને જોતો હોય એવું લાગે.
એનાથી વાર્તાને એક અસાધારણ ઊંડાણ અને વ્યાપ મળે છે.
ચોક્કસ.
આ બધું વાંચનાર પર કેવી અસર છોડે છે? મારા મતે એ એક જ સમયે અદ્ભુતતા અને ઊંડા શોકની લાગણી જન્માવે છે.
હું સહમત છું. એક તરફ વૃક્ષોની જટિલ, સુંદર અને અકલ્પનીય દુનિયા માટે આશ્ચર્ય અને આદર જાગે છે. આ પુસ્તક વાંચ્યા પછી તમે તમારી આસપાસના વૃક્ષોને એ જ નજરે નહીં જોઈ શકો, ગેરંટી.
સાચી વાત.
બીજી તરફ એ જ દુનિયાના થઈ રહેલા વિનાશનું કરુણ ચિત્રણ એ હૃદયને હચમચાવી નાખે છે. પાત્રોની નિષ્ફળતાઓ, એમના બલિદાનો, એ બધું વાંચીને એક પ્રકારની તાકીદ અને દુઃખની લાગણી થાય છે.
એટલે કે ધી ઓવર સ્ટોરી આપણને માત્ર વિચારવા પર મજબૂર નથી કરતી, પણ ભાવનાત્મક રીતે પણ ઝંઝોડી નાખે છે. એ આપણા અસ્તિત્વ વિશે, આપણી જવાબદારીઓ વિશે મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે.
અને કદાચ એ જ એની સૌથી મોટી સફળતા છે. એ આપણને પૂછવા પ્રેરે છે, જીવનના આ જટિલ પરસ્પરાવલંબી જાળામાં આપણું સ્થાન શું છે? આપણે માત્ર માનવ નહીં પણ આ ગ્રહના એક સભ્ય તરીકે કેવી રીતે જીવવું જોઈએ?
તો
અંતિમ પ્રતિબિંબ તરીકે શું કહી શકાય? કદાચ એમ કે આ વાર્તા આપણને આપણી આસપાસની અદૃશ્ય લાગતી દુનિયાને જોવાનું શીખવે છે
અને આપણને યાદ અપાવે છે કે આપણે એકલા નહીં પણ એક વિશાળ, પ્રાચીન અને અદ્ભુત કુટુંબનો એક નાનકડો પણ મહત્વનો ભાગ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.